वर्णिवेश रमणीय दर्शनम मंदहासरचिदाननाम उजितम सुरनरोत्तमिर मुदा धर्मनंदन महं विचिन्तये। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। सहजानंद स्वामी महाराज
गुरुजीए कह्यो के कलाथी प्रभावित थव પણ એના કરતા સદગુણથી પ્રભાવિત થવું અતિ ઉત્તમ છે।
ગુરુજીએ વાત કરી હતી કે જે માણસ પોતાના સ્વાર્થમાં સ્વબચાવમાં કપટમાં દંભમાં જીવે છે તેના ઉપર કોઈ રાજી ના થાય।
ગુરુજી કે આપણે જ્યારે બોલવાનું હોય ત્યારે ના બોલે, ના બોલવાનું હોય ત્યારે જે બોલે એ તો કપાળના કોટ જેવો છે।
ગુરુજીએ કીધું હતું કે ભગવાન અતિશય કરુણાળુ છે, તે પોતાની મૂર્તિ પણ આપી દેવા તૈયાર છે, અને તે ઉપરથી ગુરુજી ઉપાય કીધો હતો કે બધું મહારાજ જ છે, મહારાજનું છે અને
ગુરુજીએ વાત કરી છે કે આ લોક ની કળા એ ભૌતિક ની ચીજ છે, જયારે સદગુણ હોય ભગવાન ની ચીજ છે।
કાલ ગુરુજીએ વાત કરી હતી જે સાચો ભક્ત હોય તે દરેક કાર્યમાં પોતાના ઈષ્ટદેવ ને દિવસ આપે છે।
બધા બહુ સરસ તમે યાદ રાખો છો, માટે તમને ધન્યવાદ। આવી રીતે જો સારી સારી વાતોને જીવનમાં તમે મનન કરીને ઉતારશો ને તો એ ખરે ટાણે તમને બહુ કામ લાગશે। જ્યારે તમારામાં કોઈ દુર્ગુણ પહેવા આવતો હશે ત્યારે આ સારી વાત છે ને ઢાલ તરીકે તમને કામ લાગશે। તમારામાં નબળાઈ પહેવા નહીં દે, અને જન્મોજન્મની જૂની ઘર કરી ગયેલી નબળાઈને ધીમે ધીમે આ જે તમે સંગ્રહ કરી રહ્યા છો એ સંગ્રહ એને ઉખાડી નાખશે નબળાઈને, અને ખૂબ જ તમને સુખિયા કરશે। માટે આ સારી સારી જે વાતો છે એનો ચોપડીમાં તો સંગ્રહ કરીએ, પણ આપણા અંતરમાં એનો સંગ્રહ કરીએ ને એના જેવી એક શ્રેષ્ઠ વાત નહીં। સંવત 2067 અષાઢ વદ ત્રીજ અને સોમવાર તારીખ 18/7/11 આજે પૂર પહેલું તરંગ 46મું શ્રીહરિની સ્વાભાવિક પ્રકૃતિ ઉત્તમ રાજાની આગળ મુક્તાનંદ સ્વામી ભક્તિ માતા અને ધર્મદેવની વાત કહે છે કે જેને ઘેર અક્ષરાધિપતિ સાક્ષાત શ્રીહરિ પ્રગટ થયા, તેમણે અયોધ્યાપુરીમાં નિવાસ કર્યો, ત્યાર પછી તેઓ ઘણા જ સુખી થયા। તેમણે રોજ રોજ સરજૂ નદીમાં સ્નાન કરવા જવાનું રાખ્યું, શ્રીહરિના નામનું ઉચ્ચારણ ભજન સ્મરણ કરતા હતા અને સ્નાન કરવા જતા।
સંધ્યા વંદન જો નાવત નિહા કરત સરજો, ઘર પ્રતિ આઈ કે સો કૃષ્ણ સેવસો કરત નિત્ય, ધર્મ કે સેવ હિ જોઈ હરી સેવ સો શીખ હિત મી, બુદ્ધિવંત હી સોઈ સાધુ સ્વભાવ સો સોહ હિતન, સાધુ સ્વભાવ સો સોહ હિતન।
ભગવાન નું ધર્મદેવ ખૂબ સ્મરણ કરતા હતા, આવી વાત આવી જે તમને મને એવું સ્મરણનું અંગ પાડવાનું સૂચવે છે, સભાન કરે છે કે ભગવત સ્મરણ તમે ચૂકશો નહીં। સરજુ નદીમાં સ્નાન કરીને ધર્મદેવ સરજુના પવિત્ર તટ ઉપર ત્યાં જ સંધ્યા વંદન કરતા હતા, પછી ઘેર આવતા, નદીએ જાય, ત્યાં સ્નાન કરે, પછી નદીને કિનારે બેસીને બધું પ્રાણાયામ કરે, પૂજા કરે, અને બાલપ્રભુને હારે લઈ જતા, ભક્તિ માતા પણ સાથે જતા. આવું સરસ જીવન હતું. રોજનો નિયમ નદીએ નાવા જવાનો. આપણે ગઈ સાલ ઉતાવળીમાં પાણી સારું હતું, ઘણા બાપા રોજ તીર્થ સ્નાન કરતા, રોજ નદીએ નાવા જાય. નળે નાવું એ નાવું છે, અને તીર્થ સ્નાન કરવું એ છે, પણ બેમાં ફેર છે. ઓનું માધ્યમ બહુ છે. ધર્મદાદા ઘરે નાહી શકે છે, પણ તોય રોજ સવારે સરજુ સ્નાન કરે છે, ત્યાં પૂજા પાઠ કરે નદીને કાંઠે. નાનો ઘનશ્યામ રોજ પિતાની આ બધી ક્રિયાને જોયા કરે છે. ગૃહસ્થના ઘરમાં જે નાના બાળકો હોય એને કદી નાના ન સમજવા, એને અબૂધ ન સમજવા. તમે જે કાંઈ ઝીણી મોટી ક્રિયા, વાત, વ્યવહાર, વર્તન કરો છો એનો એ બાળકો અખંડ વિડીયો ઉતારતા હોય છે. ઓડિયો અને વિડીયો બે ઉતારતા હોય છે, અને એમાંથી જ એના સંસ્કારનું સ્તર બંધાય છે. તમારા ઘરનું વાતાવરણ કેવું છે, તમારા બધાના સ્વભાવને, મગજને, વ્યવહાર કેવા છે એ છોકરું કાયમ જોવે છે, અને એમાંથી જ બધું સારું કે મોડું શીખે છે. માટે બાળકની પ્રથમ પાઠશાળા, પ્રાથમિક સ્કૂલ એનું ઘર છે, અને એના પ્રથમ ગુરુ એના મા અને બાપ છે. એનું કુટુંબના વડીલો અને સભ્યો જ એના પ્રથમ સંસ્કારદાતા છે, ત્યાંથી જ એ બધું શીખે છે. માટે સદગ્રહસ્થોએ હંમેશા એ ખ્યાલ રાખવો કે અમારા સંતાનો, અમારા કુટુંબીજનો અમારા ઉપર વિડીયો રાખીને જ બેઠા હોય છે, અને અમારામાંથી જે શીખવાના હોય છે. આમ તો દરેક જગ્યાએ એવું જ હોય છે, મોટામાંથી નાના બધું શીખતા હોય છે. માટે મોટાઓએ વર્તન એવું કરવું કે જેથી નાનાઓ ભૂલા ન પડે, એનામાં કુસંસ્કારો ન આવે. ધરમદાદા પછી ઘેરે આવતા હતા, રોજ શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરતા. ધર્મદેવ જે જે સેવા પૂજા કરે તેને બાળ શ્રીહરી નિત્ય જુએ છે, તેથી સ્વયં પણ સેવા પૂજા શીખી ગયા. બાળપ્રભુ ઘણા બુદ્ધિમાન હતા, સાધુ હતા, શાંત સ્વભાવથી તેઓ શોભતા હતા. સાધુ એટલે બહુ સારા સ્વભાવના, શાંત સ્વભાવથી મહારાજ શોભતા. ઉગ્રતા, અતિ ઉતાવળિયો સ્વભાવ, તડફડિયો સ્વભાવ કે ક્યારેય વખાણવા લાયક કોઈએ કહ્યો નથી, માટે આપણે એમાં હારેપ માનીને, ગુણ જાણીને એને હાચવા કરાય નહીં. શાંત સ્વભાવના બધી જ જગ્યાએ વખાણ આવે છે. મિતાહારીને મિતભાષી વખણાય છે, માટે એ ગુણ શીખવા. ખૂબ ખાય અને ડીંગા દેવા નહીં કે ભાઈડો એટલું ખાઈ જાય. ખૌધરાના તો કાંઈ ગુણ ગવાતા નથી, મિતભાષીના વખાણ છે. હું તો બધું સંભળાવી દઉં, મારો તો બહુ બોલકો સ્વભાવ છે, ને એમ પાછા આપણે આપણા ગુણ ગાવા નહીં, કેમ જે એના ગુણ કોઈએ ગાયા નથી. ઘણા પાછા ગૌરવ લે, ખબર પડે નહીં આને ગુણ કહેવાય, આને અવગુણ કહેવાય. પોતામાં દોષ હોય એને ગુણ જેવો જાણી અને પોતે ગૌરવ લે, ને પછી બીજાને કહે. મેં તો ઘણાને એવું ગૌરવ લેતા સાંભળ્યા છે, હું કાંઈ હાંખું નહીં, તતડાઈ દઉં, નૈન્યા કહી દઉં, મારો બાપ હોય તો શું. આમ પોતાના વખાણ પોતે કરે, મનમાં જાણે જે આ વાતથી હું હારો લાગીશ, પણ સાંભળનારો મૂર્ખનો સિમ્બોલ આપીને યોજાય, એ કાંઈ સદગુણ નથી, એ તો ઉદ્ધતાય છે. જાણું આપણે સમજવું જોઈએ. હા, પોતાની જોક્સ કરતા હોય તો વાંધો નહીં, જોક કરે તો કાંઈ વાંધો નથી, કે મારો તો આવો પડભડિયો સ્વભાવ, બોલ્યા વગર રહેવાય નહીં. પણ ગૌરવ લઈને વાત કરે ત્યારે આપણને નવાઈ લાગે કે આને શું સારું કહેવાય અને શું ખરાબ કહેવાય એની જ બિચારાને ખબર નથી. લો, કોને સદગુણ કહેવાય ને કોને દુર્ગુણ કહેવાય એ એને સમજણ જ નથી. કથા સાંભળે તો સમજણ આવે ને, કથામાં બધી વાત આવે. નાના નાના છોકરા કથા સાંભળે છે તો અત્યારથી બધા ડાયા ને જ્ઞાની થઈ જાય. ધન્યવાદ દેવો જોઈએ ને. આપણે બધા હવે આ ગઢા છીએ અત્યારે કથામાં પલોઠી વાળીને બેઠા, પણ આ તો નાનપણથી કથામાં બેહેશ. આપણી ઉંમરના થશે ત્યારે તો એ કેવા મહાન સદગુણી હશે કલ્પના કરો. આજ આપણને એમ થાય છે કે આપણે નાનપણથી જો કથા સાંભળી હોત, સાધુના સમાગમમાં રહ્યા હોત તો આજ ક્યાં હોત. ઘણાને આ સાલ બહુ સારી કમાણી થાય ને ત્યારે એમ વિચાર કરે કે 10 વર્ષ પહેલાંથી આવી કમાણી શરૂ થઈ ગઈ હોત તો આજ હું ક્યાં હોત. કેટલા પૈસા હોત, કેટલા મકાન હોત ને કેવો ધંધો જામ્યો હોત. હે, પણ આ સાલથી જ હરખું થયું મારું હળવું. એમ આ સત્સંગમાં પણ પહેલેથી ને જો આપણે બરાબર આમ સમજ્યા હોત ને દોષો ટાળ્યા હોત ને સજાગ થયા હોત ને હરિનું ધ્યાન ધર્યું હોત ને નિયમ બરાબર દલસુખભાઈની જેમ પાળ્યા હોત તો ક્યાં હોત, આજ ક્યાં હોત એમ થાય. આ છોકરા ક્યાં પૂગશે જયારે મોટી ઉંમરના થાય ત્યારે. માટે બરાબર કથા સાંભળજો, સારું સારું લખજો, યાદ રાખજો. સારું કહેવાય આને, આને મોળું કહેવાય, એ બધી સમજણ કેળવજો. નાના એવા ઘનશ્યામ માતા પિતા પાસેથી નાનપણમાંથી જ આને ધર્મ કહેવાય આને અધર્મ કહેવાય એવું બધું શીખી ગયા હતા. હાવ નાના હતા ત્યાં એને બધી ખબર પડતી કે આ કરાય આ ન કરાય, આ બાઈઓના ધર્મ આ ભાઈઓના ધર્મ બધું. જે ખાનપાનમાં જગતના લોકો ખુશ રહેતા તેવા ખાનપાનમાં શ્રીહરિ રહેતા નહીં. શ્રીહરિ જે ખાનપાન કરતા તેમાં પણ દિવ્ય અલૌકિક ભાવ રહેતો. શ્રીહરિનું બોલવું બેસવું કે ચાલવું વગેરે વગેરે જે સમગ્ર ક્રિયાઓ છે તેમાં ક્યાંય બાળ સ્વભાવ દેખાડતા જ નહીં, પીઢતા દેખાડતા. બોલો, ઘણા નાના બાળકોમાંય કેટલી સુંદર પીઢતા હોય અને ઘણા ગઢા થઈ જાય ને તો એ છોકરા જેવા હોય, પીઢતા જ આવે નહીં, શું કરવું. ક્યારેક લોકરંજન કરવા બાળારાજા બાળચરિત્ર દેખાડતા હતા. બાળારાજા બાલઘનશ્યામ પિતાની સાથે નિત્ય સ્નાન કરવા સરજુએ જતા, સ્નાન લીલા કરીને પિતાને આનંદ ઉપજાવતા. સરજુમ સ્નાન લીલા કરતા, પિતાને ખુશ કરતા. સ્નાન કરીને જ્યારે ઘેર પાછા આવે તે પછી આખો દિવસ શ્રીકૃષ્ણની મૂર્તિની સેવા જ કર્યા કરતા. લ્યો, જોયું તમે, આખો દિવસ સેવામાં રત રહેતા.
પૂજન તાકુ કરી અતિ ભાવા, પૂજન તાકુ કરી અતિ ભાવા, બાલપને સે એસે સ્વભાવા,
બાલપને સે એસે સ્વભાવા.
બાળપણમાંથી જ મહારાજનો એવો સ્વભાવ હતો, ભાવથી ભગવાનની પૂજા કરતા. ઘણાને તો પૂજા લીધા વિના અડધી પોણી વહી ગઈ, ત્યારે આ નાના નાના છોકરા અટાણથી પૂજા લે છે.
હરિ સેવા કરન મે રુચિ અપારા,
હરિ સેવા કરન મે રુચિ
કરણ મે રુચિ અપારા.
ભગવાનની સેવા કરવામાં મહારાજને બહુ રુચિ હતી.
રમત એસી કરત દિન સારા,
રમત રમે તો એવી કે જેમાં ભગવાનની સેવા પૂજા હોય, બીજી રમત નહી. જોયું
સુચિપનો તબ સદા સુહાવે,
સુચિપનો તબ સદા સુહાવે,
આ સુચ सोची कब दिल में न आए, सेव में विघ्न करे जय हाँ,
हरि सेव में विघ्न करे जय हाँ,
मन न मिलत ता संग ते हाँ, मन न मिलत ता संग ते हाँ।
घनश्याम ने पवित्रता बहु गमती, पोते हमेशा अंतर बाह्य पवित्रता राखता, शौच શરીર થી મેલા ગંદા નહોતા રહેતા, નાહી ધોઈને સ્વચ્છ સારા કપડાને સુઘડતા રાખતા, અને અંતરમાં કોઈ નબળા ઘાટ નહોતા થવા દેતા, પવિત્ર રાખતા હૃદય. અને જેને હૃદય પવિત્ર રાખવું હોય ને, એને અપવિત્ર ને ભૂંડું જોવું નહીં, સાંભળવું નહીં, અડવું નહીં, ઊંઘવું નહીં, એવું ખરાબ ખાવું નહીં. પાંચ ઇન્દ્રિયોના આહાર શુદ્ધ રાખે, એના વિચારો શુદ્ધ રહે. ભગવાન સૂચિપણું રાખતા હતા. અસૂચિ કબૂ દિલ મેં ન ભાવે, જોયું, અને અસૂચિપણું દિલમાં ગમતું જ નહીં. અને એક મહારાજનો સ્વભાવ લખ્યો, ભગવાનની સેવામાં જે કોઈ વિઘ્ન કરે પતી ગયું, પછી એની હારે ક્યારેય મન મળતું નહીં. આવો સ્વભાવ હતો.
કથા કીર્તન મે બહુ પ્રીતા,
કથા કીર્તન મે બહુ પ્રીતા,
કથા કીર્તન મે બહુ પ્રીતા,
કથા કીર્તન.
આ તો માર્કેન્ડે મુનિએ કીધું, કથામાં બહુ પ્રેમ વાળા થશે. ભક્તિ કરવી, કીર્તન કરવું, એમાં તો મહારાજ ને બહુ મજા આવે છે.
રામચરિત્ર સુને રસરીતા,
રામચરિત્ર સુને રસરીતા,
ધરમદાદા રામાયણ વાંચે ઓટલે બેહીન કરી, બહુ પ્રેમથી સાંભળે. રામ મંદિરે જાય ત્યાં કોઈ સાધુ સંત આવ્યા હોય કે રોજ કથા થતી હોય તો ઘનશ્યામ પલોઠી વાળીને બેસી ગયા હોય, કથા પૂરી થાય પછી ઉઠે. આવા કથામાં પ્રેમ વાળા, કથા ભાળે એટલે ભાન ભૂલી જાય, પલોઠી વાળીને બેસી જાય, કથા બંધ થાય પછી ભાનમાં આવે, ક્યારે ઘરે જવાનું મોડું થઈ જાય, ગાડી સૂકી જાય.
રામચરિત્ર સુને રસરીતા,
રામચરિત્ર સુને રસરીતા,
જા મેં સાધુતા ગુણ દર્શાવે,
જા મેં સાધુતા ગુણ દર્શાવે,
તાકુ દેખી કે અતિ હર્ષ પાવે, હર્ષ પાવે,
તાકુ દેખી કે અતિ હર્ષ પાવે,
જા મે સાધુતા ગુણ દર્શાવે,
જા મે સાધુતા ગુણ દર્શાવે,
ગુણ દર્શાવે.
છેલ્લી લીટી બહુ સરસ. કોઈ પણ માં ઘનશ્યામજી સાધુતા દેખે, સદગુણો દેખે, એના ઉપર બહુ રાજી થઈ જાય, ખુશ ખુશ થઈ જાય. બોલો, ઘનશ્યામને રાજી કરવા છે, ખુશ ખુશ કરી દેવા છે. આ ઉપાય આવી ગયો એને ખુશ કરવાનો. સાધુતા ભાળે એના માથે ખુશ થઈ જાય, સદગુણો ભાળે એના માથે ખુશ થઈ જાય. આપણે ધન સંગ્રહ કરવાની ના છે ને ભાઈ, વસ્તુ પદાર્થ હારા હારા સંગ્રહ કરવાની તો આપણે ના છે, પણ સાધુતાનો સંગ્રહ કરવાની કઈ ના છે. સદગુણ સંગ્રહ કરવાની ના છે? થોક બંધ રાખો તમે તમારે, સદગુણો નો જથ્થાબંધ સંગ્રહ કરો. તમને કોઈ નહીં કે તમે ભાઈ આજ્ઞાલોપી. આમાંથી બધા વંદન કરશે અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થશે. હે, હારી પેન જોઈને, હારી નોટ જોઈને, હારી વસ્તુ જોઈને તરત એમ થાય કે આ મને મળે તો સારું, મારા હાથમાં હોય તો સારું, આને હું રાખું તો સારું. પણ હારા કોકના સદગુણ જોઈને એવું આકર્ષણ થવું જોઈએ ને કે આ ગુણ મારામાં હોય તો સારું, ના મારી પાસે હોય તો સારું, આ હું રાખું તો સારું, આ ગુણ મને મળે તો કેવું સારું, એમ સદગુણને સાધુતા જોઈને એમાં આકર્ષણ થતું નથી. નાની મોટી વસ્તુ પદાર્થમાં તરત જ આંખી પોળી થાય. જોયું આપણને ક્યાં ખેંચાણ છે? અરર, શું એવા સંગ્રહથી ભગવાનને પ્રસન્નતા થાય છે? આપણે શું ભગવાન પ્રસન્ન કરવાના ભાવવાળા છીએ? તો ભગવાન જેનાથી પ્રસન્ન થતા હોય એવું આપણે સંગ્રહવું જોઈએ. ગ્રહસ્થનો એમ કે મોટો બંગલો કરીને, જાજા ધંધા કરીને, હારા રૂપિયા કમાવીને, થોડુંક હોનું ઘરાણા પહેરીને, મેકઅપનો ઠઠાડો કરીને તો ભગવાન પ્રસન્ન થાય, એવું ઘનશ્યામના જીવનમાં નથી. એમ કાંઈ પ્રસન્ન થવાના નથી. સાધુતા કેળવે એના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે, સદગુણો મેળવે એના ઉપર ભગવાન રાજી થાય છે, સત્કાર્યો કરે એના ઉપર એ ખુશ થઈ જાય. બોલો, ભગવાનને ખુશ કરવા છે તો આ ઉપાય આવ્યો. જુઓ, જામે સાધુતા ગુણ દર્શાવે, તાકુ દેખી કે અતિ હર્ષ પાવે. એને જોઈને ભગવાનને આનંદ બહુ થતો. આપણે ભગવાનને આનંદ આપવો છે, સુખિયા કરવા પ્રભુને. આપણો સેવકનો ધર્મ છે સ્વામીને સુખ થાય એમ કરવું, સુખિયા કરવા, આનંદ પમાડવો, ઉત્કર્ષ ઈચ્છવો, જય હો એનો એ જ મિનિંગ છે. તો એને સુખી કરવા માટે આપણે સાધુતા કેળવવી પડશે, સદગુણ કેળવવા પડશે. ભગવાનને રાજી કરવા કાંઈ હેલા નથી, એમાં આપણે આખા બદલાવવું પડે એમ છે. આપણે ભાંગીને ભૂકો કરીને નવો ઘાટ આપવો પડે એમ છે. બોલો, આમ વાત છે. અને જુઓ, ભગવાનને રાજી કરવા ચાહે ને એને આજ નહીં તો કાલ આ બધા ગુણો કેળવવા જ પડશે, તો જ ભગવાન રાજી થશે. ભગવાન જેવો થાય ને એ જ ભગવાનને સેવી શકે, એ જ ભગવાનને રાજી કરી શકે. ગેંગે ફેંગેને, હાલી મવાલીને, લબડેલને, હડેલને, ખરાબ માણસોથી કાંઈ ભગવાન થોડા ખુશ થાય કે રાજી કરી શકાય? હે, આપણે આમ સુધરવું નથી, હારા થવું નથી, બધી વાત સાચી છે, પણ ભગવાનને પ્રસન્ન કરવાની રાજીપાની ભૂક પડી છે એટલે હવે હારા થયા વગર કે સુધર્યા વગર છૂટક્યો જ નથી. અબ જાય તો જાય કહાં, પ્રાણાધાર પુરુષોત્તમ નારાયણ હૈયાનો હાર નાવલીઓ ધણી ધાર્યા છે ને, એટલે હવે એને ન ગમે એવું તો ભલા આપણાથી થાય નહીં. આપણને લાગ ગમતું હોય પણ એને ન ગમે એ થાય કેવી રીતે? આપણે આપણું ગમતું થોડું કરાય, આપણે થોડા સ્વતંત્ર મૂર્તિ છીએ, આપણે સેવક છીએ, ભગવાનના દાસ છીએ, એને ગમતું કર્યા કરાય. હા, એને ગમતું થવા દો, નથી ગમતું બંધ કરો, માથાકૂટ નહીં. આમ જેમ વાયુને આધારે ધજાની પૂછડી ફરે એમ આપણે ભગવાન ઈચ્છાને અનુસારે ફરવું જોઈએ. આમાંય ન બંધાવવું, નામાંય ન બંધાવવું. ઓહ, બંધાવવું તો હરિની મરજીમાં બંધાવવું. આનું નામ ઉત્તમ ભગત કહેવાય, જે હરિની મરજીમાં બંધાય. ઓહ, જેના પ્રશ્નલ કોઈ ઠરાવો ન હોય, મહારાજની ઈચ્છા એ જ એના ઠરાવ. સુખ રહો યા દુઃખ રહો, મારો હરિ મું પર ખુશ રહો. આપણો ઠરાવ છે હું ખુશ રહું અને તમે ખુશ રહો. તાર સાચા ભગતનું તો કહેવું એમ છે કે હું ખુશ રહું યા દુઃખી રહું, પણ હે પ્રભુ તુમ ખુશ રહો. બોલો, રાજા કહેતી હતી કે મારા કાનાને ખુશી મળતી હોય તો અમે નરકમાં રહીશું, ભલે અમને નરક મળે. નારદજી, લ્યો લઈ જાઓ અમારી ચરણ રજ, ગોપીઓ એમ કહેતી, અને કાનન પીવડાવી દો એને સારું થઈ જાય ને, ભલે અમે એને ચરણરજ પાય અમારી એથી અમે નરકમાં જઈ ભલ જઈએ અમે, પણ અમારા પ્રભુ તો સુખી થાય. લ્યો, નારદજી પટરાણીઓ પાસે ગયા હતા, ભગવાન દાજી ગયા છે, તે જરાક ચરણરજનો મલમ કરીને સોંપડવો છે, ચરણરજ તમારી આપો. કેમ? તો કે મહારાજે કીધું છે કે મારા એકાંતિક ભગતની ચરણ રજ લઈ આવો એટલે એનો લેપ કરો ને એ પાણી મન પાવો એટલે આ બધું સારું થઈ જાય, નહીંતર અમે જ ગોલોકમાં જાહું, હવે જીવશું નહીં. પોટરાણીઓ કે અર્ર, અમારી ચરણરજ થોડી એમને પવાય, અમે તો એને ચરણરજ અમારી પાઈ તો નરકમાં જ જાય ને કેશું. ના 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 ના, હસીનારજી તો હા મઠું પડી ગયું કે હવે કરવું શું. ભગવાન પાસે પાછા આવ્યા કે કોઈ ચરણરજ દેતું નથી, તો કે ગોકુળમાં જાઓ ત્યાં આપશે. પછી અહીં આવ્યા ત્યાં એને બધી તરત જ ધૂળી ભેગી કરીને પગ પછાડીને કીધું લઈ જાઓ. પછી નારદે કીધું કે પણ તમને કાંઈ ભાન છે કે નહીં, તમે જેને ઈષ્ટદેવ માનો છો ભગવાનને માનો છો એને તમારા પગની ધૂળ પાવશો તો કે એને સારું થઈ જાય ને? તો સારું થઈ જાય, પણ તમારું શું થાય? તો કે અમે ભલે નરકમાં જાય, એને સારું રહેતું હોય ને એને સુખ રહેતું હોય તો અમે નરકમાં એ આનંદ કરીશું. આનંદ એ દુઃખ અમારે દુઃખ નથી, એ જ અમારે સુખ છે કે જે સુખ અમારા ઠાકોરજીનું. ભાઈ ભાઈ જુઓ, તમે જુઓ તો ખરા, એની ભક્તિ જુઓ, એનું ઊંચાઈ જુઓ, એનો પ્રેમ જુઓ. આવા આ માટીમાં માનવી પેદા થયા છે, આવા થયા છે, એટલે રોજ ઉઠીને આ ગોપીઓને સંભાળવી પડે એમ છે, એવા ભક્તોને સંભાળવા પડે એમ છે. એના ગુણ ગાયા વગર રહેવાય એમ જ નથી ને, ગાવા જ જોઈએ, ન ગાવ તો એ બધું લુપ્ત થઈ જાય. બોલો, લખવું પડે ને ગાવું પડે, તાકી સંસ્કારની પ્રવૃત્તિ ચાલુ રહે. અદભુત વાત આમ છે. લ્યો, આપણે આપણા પ્રિયતમ પુરુષોત્તમ નારાયણને જો ખુશ કરવા હોય તો એને શેમાં ખુશી થાય છે એ જરા ભલા જાણવું જોઈએ કે નહીં? આપણા તો ઘણાના એવા અકોણા સ્વભાવ છે, આમાં જ તમે ખુશ થાવ, આમાં જ થવું જોઈએ ને તમારે, ખુશ થવું જોઈએ ને, કેમ ન થાવ? આ શું ખોટું છે? ખુશ થવું જ જોઈએ ને. આપણે જ એમાં ધાર્યું હોય ને એમાં જ એને મારી જીકીને એને ગમે ન ગમે તોય ખુશી રાખવા, કરવા કરવા, ન કેમ થાય ન થાય મગજ જાય આપણો. જોયું, ઘણાને ઘેર અકોણી ડોશી હોય ને એ ઈચ્છે એમ કરો તો જ ખુશ થાય. હા, અને એમ તમને ખુશ કરીને પાછી કે મેં તમને કેવા ખુશ કર્યા, દંડી કો લઈને ન ખુશ થાવ તો હેરાન કરી નાખે તમને. એટલે તમારે બહુ આનંદ પામી ગયો, બહુ ખુશ થઈ ગયો, એમ કરવું પડે. તમે ભણ્યા નથી એમ ન ખબર હોય, આવડાને પૂછી જુઓ કેમ એને આદિ સુધી ઘર આક્યા બિચારા, એ પૂછો જ ખરા, પૂછો જ ખરા, કેટલા દુઃખમાં પીલાઈને બહાર નીકળ્યા અને પૂછો જ ખરા. હે, આના એક એકના કાળજા બારા કાઢીને એમાં વાંસો જ ખરા, હું શું થયું તું એમાં લખ્યું છે. સાચા સમર્પિત થવું એ અઘરું છે, ભગવાનને રાજી કરવાનું કામ હેલું નથી, એવા રાજી કરવાનું. આમ તો એ જીણા મોટા રાજી થતા જ હોય, પણ ખુશ ખુશ થઈ જાય એના માટે તો એને વાલામ વાલી છે સાધુતા. સાધુતા તો દિવ્ય અલૌકિક ગુણ છે, કોઈ બીમાં હોઈ શકે છે એ ગુણ, કોઈ બીમાં હોઈ શકે છે. સાધુતા ભગવા કપડામાં જ હોય એવું નથી, હો ભાઈમાં જ હોય એવું નથી, સાધુતા તો અદ્ભુત વસ્તુ છે. અને નાના એવા ઘનશ્યામ કોઈમાં સાધુતા ભાળે તો રાજી રાજી થઈ જતા. તેમને અસાધુતા એક રંચ માત્ર પણ ગમતી નહીં, જોને થઈ છે ભારે. આમ કરતા કરતા 5 વર્ષ વીતી ગયા, બાળ ઘનશ્યામની કુમાર અવસ્થા પૂરી થઈ, પછી પાવગંડ અવસ્થા શરૂ થઈ, કપડાં પહેરવાની સૂજ આવી ગઈ. અર્થાત 5 વર્ષ સુધી તો એ જમાનામાં કપડાં પહેરવાની સૂજ હતી નહીં ને, મા બાપને એવી કપડાં પહેરાવવાની કે એવા કપડાં પહેરવા પડે એવી સૂજ દેવાની પણ એ જમાનામાં રીતભાત કે સૂજ હતી નહીં. એટલે આમાં લખ્યું, પાવગંડ અવસ્થામાં પ્રવેશ કર્યો તે કપડાં પહેરવાની હુજ આવી ઘનશ્યામને. લ્યો બોલો, ત્યાં સુધી દુભી શેરી એમ ન દોડવાનું, સહેજ જઈને સરજુમ પડવાનું એ એ કરીને નાઈને પછી ધડાધડી પાછું આવવાનું. મેં હો જોયેલું ઈ હો નવા જાવ એટલે હા, એટલે એ કપડાં બપડા કાંઈ નહીં, ઊભી શેરી નદી સુધી મોટા મોટા ધડ્યા જતો એમને. કળિયુગ જ નહોતો, એવો કળિયુગ જ નહીં, એમાં કોઈને કઈ નવાય નહીં, બધા સમજે બાળકો છે. જો પશુનો કોઈ જેમ દુર્ગુણ ન લે ને એમાં કાંઈ પેલું નહીં એવું જ હતું. હવે કળિયુગ ઘણો મોટો થયો છે, એટલે એ પ્રમાણે રહેવું જોઈએ. જે રીતે લોકરિવાજને, જે રીતે બધું વાતાવરણને યુગ હોય ને, એ પ્રમાણે બધું જ કરવું જોઈએ. અત્યારે એવું ના કરાય. જૂના સદગ્રંથો જે લખાણા છે ને, રામાયણ ને ભાગવત ને, એમાં જે બધી વાતો લખાણી છે ને, એવી આજ ગ્રંથ લખો ને તો ન લખાય. એમાં તો બધા વર્ણન ચોખ્ખા લખ્યા છે. એમ જે એ વખતે તો એવું હતું, એ વાંચે સાંભળે તોય કાંઈ કોઈને નહીં. આજ તો તમે કાંઈક લખો તો બહુ સમજી વિચારીને શબ્દ લખવા પડે, નહીંતર અસભ્ય લાગે, ખરાબ લાગે, સારું ન લાગે. આજે કોઈ 5 વર્ષના છોકરા કે બીજા ત્રીજા મોટા, મેં તો 11 વર્ષ સુધીના જોયા છે. નીલકંઠ વનમાં ગયા ને એવડી ઉંમરના, ઠેર ઘરેથી લુગડા કાઢી નદી સુધી દોડ્યા છે ઉભી બજારે. અને આ લોકોએ થોડી વધારે જોયું છે. આમ છે, એટલે અત્યારે તો બધા માણસો સભ્યતા રાખે છે, ન રાખે તો સારું ન કહેવાય. જો ને આજ અમુક અમુક મોટા ઢાંઢા ટૂંકી સડ્યું પહેરી નાવા પડે તો આપણને જ ગમતું. સમજે આપણે એને કહેવું પડે, સતયુગ નથી બેટા, એ કળિયુગના અવતાર, લુગડા પહેર હરખા, મર્યાદા રાખ બધાની. અહીં વડીલો છે, મોટા છે, આ છે, તે છે, એમાં જ આપણું ભલું છે, ઓમાં સારું નથી. કારણ કે માનવ બધા માનવ છે, અને હવના અંતરમાં છે ને વિકૃતિઓ હોય જ. એ વિકૃતિઓમાં ભડકો થાય એવા કોઈ વાણી, વર્તન, વ્યવહાર, વિચાર કાંઈ આપણે કરવા જોઈએ નહીં. ભગવાનને ગમતું નથી. પૌગંડ અવસ્થા થઈ, કપડાં પહેરવાની હુજ આવી ગઈ, એકલા સરજુમાં નાવા જતા અને મનગમતી જળકીડા પણ ત્યાં કરતા. હવે મા બાપની જરૂર નહીં, એકલા પૂગી જાય નદીમાં અને એકલા નાય તરે, કી શીકલી તરે, ડબ્બે ડૂબકી મારે. મારા નાવાના શોખીન હતા, નળે નહીં નદીમાં. પછી તો તેઓ રાત દિવસ રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજીનું સતત સ્મરણ કરવા લાગ્યા. લ્યો, પહેલાં હનુમાનજીના ભગત થયા. માતા પિતા સમજાવતા હતા ને, તમે નાના હતા અને રાક્ષસી આવી હતી ને તમને લઈ ગઈ હતી ને તમને ખબર નથી ને તમારી રક્ષા કોણે કરી, ખબર છે? હનુમાન દાદાએ કરી. બેટા હનુમાનજીને પગે લાગવાનું, ઓ તો કે સારું. શનિવારે શ્રીફળ લઈને મંદિરે જવાનું, જાશ? તો કા જાશ. આ મિત્રોને લઈને જજે. એ શનિવાર આવ્યો નથી, ઘાસમાં શ્રીફળ લઈને 2-3 મિત્રોને હારે લઈને નાનો એવો ઘનો હનુમાનજીને મંદિરે જાય. હા, પૂજારીને શ્રીફળ આપે ને પછી કે અડધું પાછું આપજો, મિત્રો જાજાશી. હા, પૂજારી તો છે ને પાછું બધું જીકી લે. આવી બધી સરસ આ સંસ્કૃતિની વાતો છે. નાના બાળકોને સંસ્કાર આપવા જોઈએ આવા બધા. આમાંથી ધીમે ધીમે આગળ વધાય, સમજાણું? છોકરાઓ ઉપર બળજબરી કરનારા માણસથી છોકરાઓ સંસ્કારી થતા નથી. એ બાળક છે, કુમળું માનસ છે, એને પ્રેમ આપવો જોઈએ, એનું થોડુંક ધૈર્ય થવા દેવું જોઈએ. હા, જડબેસલાક આપણે એને વર્તાવીએ ને તો એ તમારાથી ધીરે ધીરે છે ને કંટાળીને વિમુખ થઈ જશે, પછી તમારી કોઈ વાત નહીં માને. ખ્યાલ આવી ગયો? તો રામ સીતા હનુમાનજીનું ભજન કરતા, બોલો. તોય ધર્મદાદાએ કોઈ દી એવું ન કીધું કે આ ન કરાય, અનન્યાશ્રય રાખો. આ તો અન્યાશ્રય થઈ ગયો, એવું કાંઈ નહીં. નાના છે, એને જે ગમે એ જે કરે, ધીમે ધીમે મોટા થશે ત્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણને સમજશે. આ શીખવા જેવું. બહુ આપણે તો ઉતાવળા, સમજ્યા? હાવ નાનો છોકરો હોય ને ત્યાં આચંતી કલ્યાણનું એને જ્ઞાન થઈ જવું પડે, આપણને જે થયું એ. હવે આપણે 70 વર્ષે થયું હોય, એને 7 વર્ષનો હોય ત્યાં નાખી દેવું આપણા જેટલું જ. આપણો ઉમળકો બરાબર છે પણ એ ન થાય, બુદ્ધિ ન કહેવાય આપણામાં. ઉમળકો ખરો, ઉમળકો ને બુદ્ધિ બે ભેગા હોય તો વાંધો ન આવે. એકલો ઉમળકો જ મારી નાખે કોકને, સાંભળ્યું? ઘણા ઘણા નથી થતો. અમારે એટલે પંડિત ભણાવતા ભણાવવા આવતા ને અમારા ઉપર ભાવ બહુ ને ઉમળકો બહુ, ભણાવતા ભણાવતા આકર ગ્રંથોમાં વૈયા જાય ને અહીંયા આ લખ્યું છે ને અહીંયા લખ્યું છે ને બધી મોટી મોટી એ ભણ્યા હોય ને એ ભાષ્યો ને ભાષ્યોની વાતો કરવા માટે તમે કંટાળીને ઠાકી જાય કે પેલો આ તો સમજાવો, સમજાણો? એને ઉમળકો જ બહુ, એટલે પણ આપણી શું દિશા થાય એ જાણે નહીં. આવું એ થતું હોય. પછી એક અમારા પંડિત હતા, એ એવું ભણાવતા હતા કે કંઈક આવે ને એટલે અમે ઊંડું પૂછીએ ને એટલે એમ કે અત્યારે આટલું બરાબર છે, આગળ હાલો, બીજું સૂત્ર લ્યો, તમારે આવશે એ બધું આવશે, અત્યારે એમાં સડશે ને તો બીજું નીકળશે, એમાંથી બીજું નીકળશે, તમારે અત્યારે ભણવાનું રહી જાય અને બીજામાં સડી જાઓ. સમજ્યા? પછી આપણે એમ કહીએ ને પણ અમને શંકા થાય, તો શંકા થાય જ ને. અત્યારે તમે જે ભણવા બેઠા છો એ 7-8 વર્ષની ઉંમરે ભણવાની વાત હોય, એ તમે અત્યારે 25 વર્ષે ભણવા બેઠા, તો તમારું મગજ મોર થઈ ગયું છે ને, વિદ્યા અભ્યાસનો કોષ વાયા રહી ગયો છે. સમજાણો? તમે સાધુ છો તો વટાણ ભણવા બેઠા, આ તો બધું 7-8 વર્ષ ભણાઈ જાય આ બધું, એટલે તમારું મગજ ઉંમર છે એ આકર ગ્રંથો અને ભાષ્યો ભણે એની છે, અને તમે ભણો છો અત્યારે હાવ પ્રાથમિક લઘુ સિદ્ધાંત, એટલે અથડામણ છે આ, નહીંતર ન અથડામણ થાય કે આ બધું બરાબર જ છે એવું કહેતા. માટે એ તમારી ઉંમરને લઈને શંકા થાય છે, બાકી અભ્યાસ કોષમાં આટલું જ હોય ને અત્યારે આટલું સમજાય, માટે આગળ ચાલો પછી આવશે આગળ તમારે. આવી વાતો હોશિયાર માણસ છે ને એને માણસને કેટલું પીરસાય, ક્યારે પીરસાય, કેમ પીરસાય અને કેમ એને સંસ્કારી બનાવવા એ એને આવડે. બધાને આવડતું નથી. ધરમદાદાને ભક્તિ માતા બહુ ડાયા હતા, એને બહુ આવડતું બધું, સમજ્યા? પૂરી પીઢતા હતી એનામાં, ગંભીરતા હતી, સદગુણ હતી, ભોળપણ હતું, સમજ્યા? દયાળુ હતા, સરળ હતા, લેટગોની ભાવનાવાળા હતા, કોઈની પાસે અતિ અપેક્ષા નહોતા રાખતા. હનુમાનજી પાસેથી નહીં કે બેચારા દાદા કેટલીક વાર આપણે સારું દોડે, એને કેટલો પરિશ્રમ પડે, લ્યો કેટલી બધી એમની દિલની વિશાળતા અને સમજણ છે જુઓ ખરા. એ માયલો આપણામાં કેટલું ગાયું મારા ભાઈ, કહો જોઈ, કથા તો રોજ સાંભળીએ છીએ. હે, માણાનો દેહ છે પણ માણાના સદગુણો જોઈને, માણહાઈ જોઈને આપણામાં. હનુમાનજી દાદાનું સતત સ્મરણ કરવા લાગ્યા. પોતાના પિતાના મુખે સત્પુરુષોના ધર્મને અતિશય પ્રેમથી સાંભળતા, સત્પુરુષ કોને કહેવાય, અને તેના રહસ્યને લખી લેતા. જોયું? અદ્ભુત વાત છે. પિતાએ તેમને પુરુષો અને સ્ત્રીઓના વર્ણાશ્રમના સર્વોત્તમ ધર્મ કહ્યા. હવે તમને સવાલ એ થાય કે ભણવા બેઠા નથી, ના લખી કેમ લેવા માંડ્યા? હજી ભણવા જ બેઠા નથી. પણ એક વાત કહું, ઘનશ્યામ નાના હતા ને ત્યાંથી ધરમદાદા એને આવું પ્રાથમિક તો બધું શીખવાડતા રોજ, કલમનો ક ખ એવું બધું લખતા, તો ભણવા બેઠા પહેલાં દાદાએ શીખવાડી દીધેલું. બોલો, આ વાત છે ડાયા માણસોની, આ વાત છે સંસ્કાર આપવામાં જરાય પાછા નહીં. આજકાલ ઘણા મા બાપોને છોકરા શું કરે છે જોવા જાણવાની એ ફુરસદ નથી. શું મારો બેટો કળિયુગ આવ્યો છે? વિદેશની સંસ્કૃતિ હળિયું કાઢતી ભૌતિકવાદવાળી આ દેશમાં ઘૂસી, નાનું છોકરું હોય એને પેલી બીબી સેટિંગ સેન્ટર હોય ને એમાં મૂક્યા હોય, માન બાપ બે નોકરી કરે, સાંજે છોકરું લેવાયની માં આવે. લંડનમાં હેરો મંદિર છે ને એ બીબી સેટિંગ ચલાવે છે, તો પાછળ આપણે ત્યાં પાર્કિંગ લોટમાં વોકિંગ કરતા હોય ને તે સાંજ પડે ને એ કાર લઈને આવે અને એના બધા છોકરા લઈ જાય, આપણે જોઈએ સવારના મૂકી ગયા ને સાંજે લઈ જાય, ત્યાં એક બે ડોસી બેઠી હોય આખો જે રમાડ્યા કરે ને, એટલે બિચારાને કોણ માન કોણ બાપ કાંઈ ખબર હોય નહીં. હો, એ છોકરા મોટા થાય એટલે સીધા સ્કૂલમાં જાય, બોલો, પછી તો કોલેજમાં જાય, મા બાપ હારે કાંઈ એવો જાજો વખત રહેવાનું કે સંબંધ કે હૂંફ કે પ્રેમ કે કુટુંબ ભાવના કાંઈ ન થાય, બોલો. પછી એ છોકરાઓ દૂર થાય ને એમાં આ બે પાછા ખુશ, હો, એને મોજ શોખથી રહેવાય, છોકરા વળી નડે પાછા, આવું બધું છે આ સંસારમાં, બોલો. અને પછી છોકરા મા બાપની સેવાય શું કરે મને કયો જોઈ. પછી છોકરા મોટા થાય પછી એના મા બાપને એ નર્સિંગ હોમમાં દાખલ કરી દે, ને પાછા કહે કે અમે નાના હતા ત્યારે બેબી સિટિંગ સેન્ટરમાં અમને તમે દાખલ કર્યા હતા એટલે તમને અમે નર્સિંગ હોમમાં દાખલ કરીએ છીએ, અને ઓલાને કહે ગોળીઓ બોળીઓ ખવાડજો, જીવે ત્યાં જીવાડજો, મરે પછી ફોન કરજો. સમજાણું? પછી મરી જાય ડોહો, એટલે નર્સિંગ હોમમાંથી ફોન આવે, હેલો, આ તમારા ડોહા ગુજરી ગયા છે. તો કે રવિવાર સુધી એને છે ને રાખી મેલો, સમજાણું. એટલે શું કહેવાય, મોટા મોટા કોલ સ્ટોરેજ, એમાં પાછો ડોહો ડોહલું એમાં ગાલે. તે મંગળવારનું મરી ગયું હોય તો રવિવાર સુધી એને એમાં રાખે, કારણ કે મારે રજા નથી, રવિવારે આવીશ ત્યારે બાળીશ, તે રવિવારે જઈને બાળી દે. આ સંસ્કૃતિ છે યુરોપમાં, અને એ અહીંયા દોડતી વિકસી રહી છે. અહીંયા બધાને બહુ જ ભૌતિક રીતે સુખી થવું છે, એટલે હવે માણસ માનવીના મૂલ્ય ભૂલતો જાય છે. સાચું જીવન કોને કહેવાય એની ખબર કોઈ નથી હવે. શું માનવતા, શું પ્રેમ, શું સમર્પણ, શું કુટુંબ ભાવના, શું માતા કહેવાય, શું પિતા કહેવાય, શું સંતાન કહેવાય, શું પત્ની કહેવાય, શું પતિ કહેવાય, શું ભાઈ કહેવાય, શું ભાભી કહેવાય, આ બધી જે બધી વાતો છે, શું સદગુરુ કહેવાય, શું શિષ્ય કહેવાય, શું ભગવાન કહેવાય, જે આપણી રામાયણની, મહાભારતની, ભાગવતની જે બધી સંસ્કૃતિની જે કથાઓ છે, એ હવે દાડે દાડે ભૂંહોડીઓ વળતો જાય છે. કંઈક વિકૃતિની વિચિત્ર ભર્યું જીવન આવતું જોયું છું, અને સુખી નથી આવ કોઈ પાછા. બધાને ઉકળાટ, ઉદ્વેગને ટેન્શન વધતા જ જાય છે. એ સારા કપડાં, સારી ઓફિસ, સારા બંગલા, સારી ગાડી, મનફાવે એમ રખડવું, એને માણસોએ અત્યારે સુખ શાંતિ માની લીધા છે, સમજ્યા. કોઈ કે ગધાડાને ગાય માની લીધી હોય ને એમ થયું છે બધાને, એને ખબર નથી કે આ સુખ શાંતિ નથી, એણે જોઈ નથી સુખ શાંતિ ને સાચું જીવન કોને કહેવાય. ભાન વગરનું ઢહળીને હવે ધબધબાવે જાયશ. બોલો, એવા ટાણે આપણે આ હરિચરિતામાં સાગરની અનુપમ કથા લઈને બેઠા છીએ. હો, જ્યાં સર્વે હુકાઈ ગયું ત્યારે આ ગંગાનો પવિત્ર પ્રવાહ આમ હેલો જાય છે, જ્યાં જ્યાં જાય છે ત્યાં લીલું થશે, એટલા કુટુંબ સુખી થાય, એને સાચું જીવન જીવવાની સુંદર સમજ મળશે, અને પવિત્રપણે સંપથી શાંતિથી સુખિયા રહેશે. ભલે સંપત્તિ ઓછી હશે, ભલે મકાન નાનું હશે, ભલે કહેવાતા એના પાસે આજના આધુનિક સુખ સગવડના સાધનો નહીં હોય, પણ એના અંતર તો છે ને પરમેશ્વરથી ભર્યા છે. સંતો ભક્તોની અને હુંફરને પ્રેમ ખૂબ મળતા હશે, એટલે એ કુટુંબો બહુ આનંદથી સુખચેનથી સંપીને હેર્યા ભેર્યા ઉત્સાહથી જીવન જીવતા હશે. આ હરિચરિતામૃતની સાગર ની કથા એવો સુંદર ભદ્ર સમાજ નિર્માણ કરશે આ ગ્રંથની કથા. પોતાના પિતાના મુખે સત્પુરુષના ધર્મને અતિશય પ્રેમથી સાંભળતા અને તેના રહસ્યને લખી લેતા. પિતાએ તેમને પુરુષો અને સ્ત્રીઓના વર્ણાશ્રમના સર્વોત્તમ ધર્મ કહ્યા, તેને અત્યંત ભાવથી સાંભળ્યા. ધર્મ રખે સંભાલ અંતર મેસો લિખ કર, ભૂલે ન કબૂ ધર્મ બાલ, બુદ્ધિવંત અતિ શ્રેષ્ઠ રહે. વાવા, સાંભળેલા તે બધા ધર્મોને હૃદયમાં સો લિખ કર, હૃદયમાં લખી લીધું, અંતરમાં લખાણ કર્યું અને બરાબર સંભાળી રાખ્યા, અને બારે નોટમાં લખાણ કરી રાખ્યું. ધર્મપુત્ર શ્રી હરિ તે ધર્મોને ક્યારેય ભૂલ્યા નહીં. બોલો, ધર્મ રખે સંભાળ, કારણ કે તેઓ સર્વશ્રેષ્ઠ બુદ્ધિમાન હતા. અને એક વાત, ધર્મ ભૂલી જાય તો પાળીએ હું? જેને આપણે વર્તનમાં લેવાનું હોય એને પહેલા યાદીમાં જ લેવું પડે ને, મારી યાદી જ છટકી જાય તો વર્તનમાં ક્યાંથી આવવાનું? હે, ઘણાને આ ખબર નથી કે પેલું યાદ રાખવું પડે જેટલું જેટલું પાળવાનું છે, એને એમ કે બસ પાળશું, યાદ રાખવાની શું જરૂર. એટલે ભલામણ, યાદ રાખ્યા વગર શું કપાળ પાળવાનો છો? યાદ રાખ, હાક રાખ, મને યાદ ન રહે. અરે, આ રાખવું જ પડે તો જ વર્તનમાં આવશે, નો રહે એનો દીકરો થામાં. એકવાર બરાબર યાદ રાખીને જીવનની દૈનિક ક્રિયામાં વણી લે, પછી એની મેળે એમ થયા કરશે, પછી સંભાળી નહીં રાખવું પડે. બરોબર ને? વાહ વાહ. બાળપણમાં પણ શ્રીહરિની બુદ્ધિ અપાર હતી, માનો તેઓ વિદ્યાના સાગર હતા, પરમ ચતુર હતા, અતિ નિપુણ હતા. એટલે તેમણે ખૂબ જ પ્રેમથી પિતા પાસે કેટલાક ગ્રંથોને ભણી લીધા. જેટલી સારી વિદ્યાઓ કહેવાય છે તે બધી તેઓમાં અનાદિકાળથી રહેલી જ હતી. પિતા રોજ વાંચે ને ઘનશ્યામ સાંભળે એમ ભણી લીધા, બધી વિદ્યાઓ ઘનશ્યામમાં આવી ગઈ. મનુષ્યની રીતે દેખાડવાને માટે તેઓ ઉપર કયા પ્રમાણેની રીતથી રહેતા, બાકી ये तो परमेश्वर था। भागवत कथा होत है जाही, जाय कर सुनत है ताही। अयोध्या में घना साधु संतो भागवत पण वाँचता मंदिरों में अखाड़ा में। घनश्याम ने खबर पड़े एटले त्यां जईने बेसी जता भागवत पारायण सांभळता। हरिजन जहा कहावत जे हा ता संग रखत परम स्नेहा। बीजो गुण कि ज्यां ज्यां हरिभगत होय एनी साथे बहु स्नेह राखता। હરિભગત ક્યાં ક્યાં છે, કયા એરિયામાં રહે છે, કોણ હરિભગત છે એ બધું ધ્યાનમાં લઈ અને એમની સાથે બહુ સ્નેહથી રહેતા, આદર રાખતા। કુસંગીન મૂરખ ને નકામા માણસો યારે કોઈ દી ઘનશ્યામે છે ને પગ જ માંડ્યો નહીં, એવાની યારે સંગ નહીં કરતા। હરિજન વિન જન હિ જે તે નિસ્પૃહ રહત દેખી કે તે। ભગવાનના ભગત જે ન હોય એવાને જોઈને ભગવાન એનાથી નિસ્પૃહ રહેતા, એમાં જરાય સ્પૃહા નહીં, અને હરિભગતને ભાળે તો હામોનામું જોઈ રહે, ઓહો આ તો ભગવાનના ભગત છે। આવું ઘનશ્યામજીનું જીવન હતું, શીખ્યા જેવું છે। આ દુનિયામાં, ગામમાં, શહેરમાં, એરિયામાં, ઘરમાં, લતામાં કેટલાય માણસો હોય એમાં ભગત કોણ છે એ જોઈને એની યારે હેત રખાય। ઘરમાં જ મોઆ ઠગ જ હોય, ક્યાં જાય માણા, પણ એનાથી નિષ્પૃહ રહેવું, બીજું શું કરવું, આમાંથી શીખ્યા જેવું છે। ત્યાગ વૈરાગ સો રચત તન મે આસક્ત હોત હરિ ભજન મે। જોયું ત્યાગ ને વૈરાગ પોતે ધારણ કરી રાખતા, સમજાણું, પ્રથમ અંતકરણમાં અને પછી પોતાના શરીર ઉપર ત્યાગ અને વૈરાગ રૂચતા હતા અને હરિના ભજનમાં આસક્ત રહેતા હતા, ભજનમાં આસક્ત રહેતા હતા। સાંભળ્યો, ક્યાં આસક્ત રહેતા હતા? હા જુઓ, ગ્રસ્ત હોય કે ત્યાગી હોય, આપણે ભગવાનના ભગત છીએ માટે આપણને છે ને બીજે ત્રીજી આસક્તિ હારી નહીં। હા, વ્યવહાર કરવામાં, આગેવાની લેવામાં, મોઢભા થવામાં, દૈવ્ય ભેળું કરવામાં, બીજા ત્રીજા વિષયોની ઉપલબ્ધિમાં આપણને તો ભજનમાં આસક્તિ હોય એ આપણને શોભાડે, તારે, ઉગારે, બચાવે, સુખિયા કરે। ઘનશ્યામમાં ગુણ હતો ભજનમાં આસક્ત રહેતા હતા, નહીં કે વ્યવહારમાં, ક્રિયાઓમાં, મોટાઈમાં। જોયું, ભજનમાં આસક્ત રહેતા હતા, ત્યાગ વૈરાગના શણગાર સજતા હતા। શ્રી હરિને જ્યારે 6 વર્ષ બેઠો ત્યારે વૈશાખ સુધી બીજની તિથિએ પતિવ્રતા પ્રેમવતી માતાની કુખે એક અનુપમ ત્રીજા પુત્રનો જન્મ થયો, જે પછીથી ઈચ્છારામ આવા નામે પ્રસિદ્ધ થયા। તે ગુણો વડે પ્રદ્યુમ્નને સમાન હતા, શાન સ્વભાવના હતા, શ્રેષ્ઠ સાધુ જેવા હતા। ભાઈ ઈચ્છારામજી શ્રેષ્ઠ સાધુ જેવા હતા, બોલો લ્યો। આ સિવાય બીજા બધા સદગુણો તેમાં ભરપૂર હતા ઈચ્છારામજીમાં। તે બુદ્ધિમાન ઈચ્છારામજી શ્રીહરિમાં અત્યંત પ્રેમ રાખતા, ઘનશ્યામભાઈમાં બહુ હેત રાખતા, એટલે ઈચ્છારામજીને બુદ્ધિમાન કીધા। ભગવાનમાં પ્રેમ રાખે ને ભજનમાં આસક્ત રહે એ જ બુદ્ધિમાન છે, બાકી ગમે એટલો વ્યવહાર કુશળ કે ડાયો કે હોય ને તો એને જાડ બુદ્ધિવાળો કીધો વચનામૃતમાં, લ્યો જાડધારો। તેઓ શ્રીહરિના અનુજ કહેવાય, એટલે કે નાના ભાઈ કહેવાય, અને રામ પ્રતાપજી છે ને એ શ્રીહરિના અગ્રજ કહેવાય, એટલે મોટા ભાઈ કહેવાય। મોટા ભાઈમાં બહુ ગુણ હતા, હવે રામ પ્રતાપજીના ગુણો આવે, સાંભળો। શંકરષણો અવતાર, તેઓ શેષ અને બલરામના સમાન ગુણવાન હતા। જોયું, તેઓ હરિચરિત્રનું ગાન પ્રેમથી કરતા, આ રામ પ્રતાપભાઈનું અંગ, ઢોલક બજાવીને ગાય એટલે બેભાનથી એવું ગાય, બહુ ગાવામાં એને અંગ હતું, એમાં જો કોઈ વિક્ષેપ કરે ને તો ભાગી જાય એવા રિહાય। રાત અને દિવસ ગાવાના હરિચરિત્રોમાં તેમને અપાર પ્રેમ રહેતો, ભગવાનના ચરિત્ર સિવાય જે કાંઈ હોય એમાં પ્રેમ થતો નહીં। મોટા ભાઈના ગુણ, ગાન કરત હરિચરિત્ર કહું તબ ન રહત તન ભાન, જ્યારે એ ગાવા માંડે ને ભગવાનના ગુણો ત્યારે તન ભાન નહોતું રહેતું, ક્યાં બેઠો છું ને કયા માટે બેઠો છું ને કાંઈ નહીં, બધું ભૂલી જતા, કેટલો સમય ગયો એની એ ખબર નહોતી રહેતી। સબ રસ છે સરસ રસ તેહી યહ જાનત રસ ખાન, બાય 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 કે છે કે બધા રસોમાં સરસમાં સરસ રસ એ તો ભગવાનના કીર્તન ગાવા, ભગવાનનું સ્મરણ કરવું એ છે, આ તો ઉત્કૃષ્ટ રસ છે, હો એક જ ભક્તિ રસ આવો છે, સર્વે શાસ્ત્રમાં એને નિરૂપણ કર્યો છે, જેને તેઓ રસોની ખાણ માનતા હતા અથવા ભક્તિ રસને તો એક રસખાન જ જાણતા હતા. બોલો, રસખાન વિક્રમ સંવત 1615માં 1677 સુધી એ સમયમાં હિન્દીના કવિ થઈ ગયા રસખાન. મુસલમાન કૃષ્ણ ભક્ત હતા, બહુ સારા ભક્ત હતા. લ્યો, એની વાત કરી, એવા માણસ આ કીર્તનનો રસ જાણે. હરિ કી મૂર્તિ જોઉં તાકો કરત ગાન સબ,
હરિ કી મૂર્તિ જોઉં તાકો કરત ગાન સબ,
જોઉં દલુક સુખ સોઉં તાકો જાનત નરક સમ,
રામ પ્રતાપજીભાઈ મંદિર જાય ને, ઘનશ્યામ ને હારે લઈ જાય, પછી મંદિરમાં મૂર્તિ ની સામું જોઈ ને રામ પ્રતાપભાઈ માંડે ગાવા ભજનો કીર્તનો, એને બહુ આવડતા, બધું જાજે કંઠે કરેલું. અને રામ પ્રતાપજી જ્યાં સુધી ગાય ત્યાં સુધી ઘનશ્યામજી સાંભળે. બોલો, જોયું તમે? રામ પ્રતાપજીભાઈ મૂર્તિ ની સામું જોઈને ગાન કર્યા કરતા, અને 14 લોકના જે સુખો છે એને નરક સમાન માનતા હતા. ભગવાનની મૂર્તિને સુખ કહેતા હતા, બીજું બધું દુઃખ સમજતા હતા. ગાવત રામ પ્રતાપ પ્રેમ મગન અતિ હોય કર, જ્યારે પ્રેમ મગનમાં ડૂબી જઈને રામ પ્રતાપજી ગાતા હોય ત્યારે શ્રીહરિ સુનત આપ ભગવાન સાંભળતા ક્યાં સુધી? તો કે જ્યાં સુધી ગાયન કરતા હોય ને ત્યાં સુધી ભગવાન સાંભળતા રહેતા હતા, ભાગી જતા નહીં. રામ પ્રતાપ સો ગાવત એસા શ્રીહરિ નિત્ય સુનત હિ તૈસા, તેહી કર રામ પ્રતાપ કુ જે હા શ્રીહરિ મેં અતિ નેહ ભયે તે હા. રામ પ્રતાપજીને ઘનશ્યામમાં હેત બહુ થઈ ગયું, બહુ વાલા લાગે. હેત થવાનું કારણ શું હતું? મારો ભાઈ છે ના કે એમ નહીં, એ નહોતું. હેત થવાનું કારણ એ હતું કે રામ પ્રતાપજી ભાઈ જ્યારે કીર્તન ભક્તિ કરતા ત્યારે ઘનશ્યામ એમને સાથ દેતા, પાંચે બેન સાંભળતા. આ નાનો એવો ઘનશ્યામ, હું કીર્તન ગાવ જ્યાં સુધી ગાવ ત્યાં સુધી આમનામ સાંભળ્યા કરે, બેહી રે, ઓહો હો હો, આમને કેટલું ભગવાનમાં હેત છે, કેટલી કીર્તન ભક્તિ એમને પ્રિય છે, ઓહો આ તો બહુ મોટો ગુણ છે, એમ માનીને રામ પ્રતાપજીને ઘનશ્યામમાં હેત થયું. જોયું ને, આનો અર્થ એ કે રામ પ્રતાપજી ભાઈ કીર્તન ભક્તિમાં ખૂબ આકર્ષિત હતા, ખેંચાયેલા હતા, એને એ ગુણ એટલે જ એનામાં હતો. આપણે જેમાં આકર્ષિત હોઈએ ને એ જ આપણામાં હોય, અને કોઈમાં એ ભાળીએ ને તોય બહુ ગમે. ઘનશ્યામને જ્યારે કીર્તન ભક્તિમાં ખેંચાયેલા જોયા ત્યારે રામ પ્રતાપજીને એમાં તરત હેત થઈ ગયું. વાહ ભાઈ વાહ, શ્રી હરિમાં કાયમ એ રીતે સ્નેહ રામ પ્રતાપજી ભાઈને રહેતો હતો. રામ પ્રતાપ જી હા જબ જાવે હરિકુ કાંધ બેઠી ફિરાવે, હા જ્યાં જાય ને ઘનશ્યામને ખબર બેહાડીને ફેરવે, હારે લઈ જાય, હેત થઈ ગયું એટલે. બોલો, કીર્તન ભક્તિના સપોર્ટર જાણ્યા એટલે ખભે બેહાડીને ઉપાડે. અને જો રામ પ્રતાપભાઈ કીર્તન ગાવા માંડે ને ઘનશ્યામ તોફાન કરે ને ડખો કરે, હાલો કરે હાલો કરે, કીર્તન ભક્તિ કરવા દે નહીં, તો પછી રામ પ્રતાપભાઈ ક્યાંય લઈ જાય ખરા? તો ઘણા છોકરા હખડ ન લેવા દે, તમને બે માળા ન કરવા દે, હરખા દર્શન કરવા ન દે. બોલો, પછી કંટાળો તમે, ઘરના માણા કે તોય એને આયરેલીન મંદિરે ન આવો, એ નહીં, વારમાં વશેરું નહીં, ડખો કર્યા કરે. પણ ઘનશ્યામ તો એવા ડાયા હતા, સાથ આપતા. એટલે રામ પ્રતાપજી ભાઈ જ્યાં જાય ત્યાં કાંધ બેઠી ફિરાવે, તીર્થકરણ કુ જાવત જબી સંગ હરિકુ લે જાવત બી. અને જયારે રામ પ્રતાપજી કઈ તીર્થ કરવા જાય, દર્શને જાય, કથામાં જાય, કોઈ સંતોની પાસે સમાગમ કરવા જાય તો ઘનશ્યામને તો ખાસ સાથે લે. કેમ જે રામ પ્રતાપજી જાણતા હતા કે આ બધું ઘનશ્યામને ગમે છે. હાલ ભાઈ હાલ, હો ખભે બેહાડીને ઉપાડે આનંદ કરતા બે ભાઈ સત્સંગ કરવા, તીર્થ કરવા, દર્શન કરવા જાય, મજાનું જીવન છે ને. હવે આવા જીવન નથી રહ્યા. હવે તો બધું વિકૃત થતું જાય છે, વિચિત્ર થતું જાય છે. હજી આવા ક્યાંક જીવન હોય તો એ સારું કહેવાય. રામ પ્રતાપજી ગોકુળ મથુરા વૃંદાવન જો જાય તો હરિને લઈ જાય હો, અને જો કદાચ હરિને ન લઈ જવાય તો એ રામ પ્રતાપજીનું મન તો શ્રીહરિમાં જ રહેતું. ગમીને જાય તો એવો બુરાનપુર જઈને રામ પ્રતાપજીએ તાપીમાં સ્નાન કર્યું. નાની વયના શ્રીહરિ પણ સાથે હતા. બોલો, એકવાર તો બુરાનપુર ગયેલા અને ઘનશ્યામને હારે લઈ ગયેલા. શ્રીહરિ નાનપણમાં પણ ઘણા હોશિયાર હતા, ઘણા ગઢપણમાં પણ હોશિયાર થતા નથી. હા, તો નાનપણમાં ઘણા હોશિયાર હતા. પ્રદેશોમાં ફરવામાં તેમને પ્રેમ રહેતો. જોયું, બધે ફરવામાં એમને આનંદ રહેતો. કાશીમાં અને પ્રયાગમાં પણ શ્રીહરિને રામ પ્રતાપજીએ ફેરવ્યા હતા ખભે બેહાડીને. બાપાને ફરવાનો શોખ હો, પ્રદેશોમાં ફરવાનો. હા, શોખ રહેતો હતો મહારાજને. જો માધા ભગતને, બાપાને, ઘનશ્યામ મહારાજને કાશી લઈ ગયેલા રામ પ્રતાપજી. પ્રયાગ ક્ષેત્રમાં પણ રામ પ્રતાપજીએ મહારાજને ફેરવેલા. તે સમયના નજીકના અન્ય તીર્થોની યાત્રા રામ પ્રતાપજી કરતા ત્યારે શ્રીહરિને પણ સાથે લઈ જતા, એટલે તેનાથી તેમને અતિશય આનંદ થતો. ઘનશ્યામ બહુ રાજી, આમ બધે લઈ જાય ને તીર્થયાત્રા એને દર્શને, એટલે પ્રભુને બહુ ગમતું. જ્યારે રામ પ્રતાપજી શ્રીહરિને તીર્થોમાં સાથે ન લઈ જાય ત્યારે શ્રીહરિને તે સારું લાગતું નહીં, નહોતું ફાવતું. શ્રીહરિને તીર્થોમાં સાથે લઈ જાય તો જ ફાવતું. રામ પ્રતાપજીની સાથે જો ન લઈ જાય ને તો રિહાઈ જતા, અને એક કે બે ત્રણ દિવસ સુધી ઘરે આવતા નહીં. જય ભગવાન, ખેલ બગડ્યો. હારે લઈ જાય તો જ, હા, નહીં તો પછી ઘરે ભાગી જાય. તે બે ત્રણ દિવસ સુધી ઘરે આવે નહીં, અથવા તો 15 દિવસ કે 1 મહિનો શ્રીહરિ ઘરે આવે નહીં. એટલે ભાઈ જાય ક્યાંય તો કયો? તો કે જે ગામમાં વિશ્રામ મામા રહેતા ત્યાં એકલા સુખ સ્વરૂપે પહોંચી જતા. વિશ્રામ મામા સપૈયા રહેતા અને આ લોકો અયોધ્યા રહેતા. પછી રિહાય ને એટલે ઉપડી જાય. તે સપૈયા વ્યા જાય મામાને ઘેરે, અને અમથું છોકરા જ્યાં રિહાય ને ત્યારે મામા માસીને બેનને ઘેરે જ જતા હોય. આ એનો રિવાજ. ડોહો રિહાય ને ત્યારે દીકરીને ઘેરે જાય, કરીને બે કેમ છો બેટા. આ બધા અમુક નક્કી સ્થળ જ હોય, ત્યાં ગોતો એટલે ત્યાંથી જ નીકળે. એ મામાને ઘેરે વ્યા જાય, ત્યાં જઈને રે. શ્રીહરિ વારંવાર મામા અને મામીને અપાર સુખ આપતા. મામા મામી ઉપર ખુશ, ત્યાં વ્યા જાય. મામા અને મામી પણ પોતાના ભાણેજને દેવ સમાન માનીને તેમની સેવા કરતા. ભાણાભાઈ ઘરે આવે એટલે મામા મામીને ગમતું. પાછું આવો ભાણાભાઈ, આવો આવ્યા એમ વળી માનવાચક શબ્દથી બોલતા. તું આવ્યો એમ નહીં, ભાણાભાઈ આવ્યા. એટલું બધું સારું લાગે કે અહીં કોઈ અતમ્ય ન કે. ત્યાં મામીન મામાન ગઢામાન બધા તમે કે ભાણિયા ભાઈ કેમ છો? ત્યાં તો ભાઈ ઘી ઘી. બહુ ગમતું અને હારું રાંધીને જમાડતા. ઘનશ્યામ એટલે મામાને ઘેરે બહુ રહેતા. જેટલા સંબંધીઓ હતા તે બધા શ્રીહરિની સાધુતા જોઈને સેવા કરતા. જે મુખથી કહી શકાય એમ નથી, શ્રીહરિના વિના જ્યારે ભક્તિ માતા ઘરમાં વિલાપ કરવા માંડતા, રડવા લાગતા, ત્યારે ધર્મદેવ શ્રીહરિને બોલાવવા જતા. ડખો થઈ પડે ત્યારે શું કરવાનું? બોલાવે વિન ઘનશ્યામ ઘર ન જાત રિસાત જબ. ત્યારે રિહાય જતા ને ત્યાર પછી બોલાવ્યા વગર ઘરે એની મેળે નહોતા જતા. પછી બોલાવવા જવા જ પડે. મનુષ્ય ચરિત્ર સુખધામ દેખાવત જ્યું કબહું હરી. આવા સુખધામ ભગવાન ઘનશ્યામ ક્યારેક ક્યારેક મનુષ્ય ચરિત્રો દેખાડતા હતા. हरि संबंध अंतराय करे तीन से रिसात हरि और में न कब रिसाय हरि संबंध सो रखत अधिक। जोयो ભગવાન ને કઈ ગમે તે વાતમાં કે પદાર્થમાં કે જેની તેની બીજી ત્રીજી બાબતમાં રિહાઈ જવાની ટેવ નહોતી, પ્રભુ ક્યારે રિહા હતા એ સમજવા જેવી વાત છે। હરિ સંબંધ અંતરાય કરે તીન શેરી સાત હરી, ભગવાનનો સંબંધ રાખવામાં જે અંતરાય કરે એનાથી ભગવાન રિહાતા। લ્યો આપણને ધારું ખાવાનું આપે એમાં રિહાણા હોય,
અથાણું માગ્યો દીધું નહીં,
હવે સોરે ઘેરે ગુડાવ વાટક્યો અથાણાનો તૈયાર કર્યો, આવો આવતા સમજાણ। ભગવાનને આવી રીતે રિહાવાની ટેવ નહોતી, ભગવાનની ભક્તિ કરવામાં કોઈ વિક્ષેપ કરે, કથા સાંભળવામાં વિક્ષેપ કરે, સાધુ સંતોનો સમાગમ કરવામાં વિક્ષેપ કરે, મંદિરે સેવા કરવા જવામાં વિક્ષેપ કરે, કાંઈ ભગવાનને થોડું કાંઈ દાન પુણ્ય કરવું હોય એમાં વિક્ષેપ કરે, એમાં ભગવાનના સંબંધમાં ક્યાંય પણ જો ડખો કોઈ કરે તો રિહાય તરત જ, પછી જામે નહીં એને રિસા તરી ઓર મેં ન કબૂ રિસાય। જો બીજી કોઈ વાતમાં ક્યારેય રિહાતા નહોતા, હરિ સંબંધ સો રખત અધિક, ભગવાન ઘનશ્યામ હરિનો અધિક સંબંધ રાખતા હતા। આપણને આ બધું શીખવાડવાની વાત છે, એ તો પોતે હરિ જ હતા, આમાં ક્યાં અમે સંબંધ રાખવાનું હોય ભાઈ। એટલે આ બધા ભગવાનના ગુણો, ભક્તિમાતાના ગુણો, ધરમદાદાના ગુણો, રામપ્રતાપજીના ગુણો, ઈશારામભાઈના ગુણો, આધારાન સ્વામીએ ચાય બુજીને એ ગુણો આપણામાં આવે એટલા માટે જ આમાં લખ્યા છે। આ બધો પ્રેમ, સમર્પણ, રીત, ભાત, સત્સંગ, ભક્તિ, ગુણો બધું આવે એટલા માટે જ આ બધું શાસ્ત્રમાં લખ્યું હોય છે। માટે જે જે હારું હારું આવે એ આપણા જીવનમાં છે કે નથી એ આપણે તપાસવું, અને ન હોય તો આપણામાં કેમ આવે એમ વિચારવું, પ્લાન કરવો, અને એ ગુણને આપણામાં એન્ટ્રી મારવી જ પડે એ રીતનું આપણે પરિસ્થિતિવાળું વાતાવરણ ઊભું કરી દેવું। ગુણ મારા દીકરાનો છટકીને જાય ક્યાં, એને આવવું જ જોઈએ, આપણો આમ સુધારો થવો જ જોઈએ, એ રીતે આપણે પોતે પ્લાન કરીને એવા સંજોગો ઊભા કરી દઈએ, એવું જીવન ઊભું કરી દઈએ, એવી દૈનિક ક્રિયા ઊભી કરી દઈએ, એવો બધું ટાઈમ ટેબલ ગોઠવી દઈએ, એવા ભાઈબંધો ગોઠવી દેવી, એવું સત્સંગમાં જવા રહેવાનું ગોઠવી દેવી, એવા એવા સંતો ભક્તો સાથે વ્યવહારને હેતપિતને મિત્રતા ગોઠવી દઈએ, સત્શાસ્ત્ર વાંચવાનું રાખી, સીડી વિસીડી ડીવીડી બધું સાંભળવાનું ગોઠવી દઈએ, એટલે ગુણ ક્યાં જાહે મને કહો જોઈએ, આપણા એને ઘૂંસવું જ પડશે, કેમ બોલ્યા નહીં। હા આપણે આ રીતે બધાએ જીવવું છે, બોલો પાકું, આપણે ભગવાનને ગમતી એવી સાધુતાને સદગુણો કેળવવા જ છે ને, બસ તારે ખુશ થઈ ગયા બાપા। ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પૂર્વમાં શ્રી હરિનું વર્તન ચરિત્ર કહ્યું, એ નામે 46મો તરંગ સમાપ્ત થયો। બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય।